કાર્તા શુદ્ધ નોમ સોમવાર તારીખ 21/11/66 ના દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામી નો સમયસર શાસ્ત્રમાં કર્તા કર્મધિકાર ની ગાથા સોની ટીકા ભાવાર્થ અને ગાથા એક ઉપર સુવર્ણપુરી માં પ્રવચન કર્તા કર્મધિકાર ના સહ પ્રવચન નંબર 62
நமோ நுரி சௌ ஆயிரியான் நமோ நுரி சௌ உஜயனம் நமோ நுரி சௌ திரிபாவர்த்தி சாவணம் ஓமுகாரமெங்கு சயௌத்த நித்யம் ஜயந்தி யோகினம் காமதம் ஔஷதம் செய்யோங்காராய் நமோ நம மங்கனம் பகவானையோ மகிழம் ரூபமோகி மங்களன் குன்கொண்டாரி உஜயேந்திர மோசு மங்களம் நமாசுமரி சாராய் சுவானும் பூத்தியாஜகாஸ்தி சோவாய் பவாய சர்வாய்
કરતા કર્મ અધિકાર ચાલે છે સોની ગાથા ટીકા થઈ છે ભાવાર્થ છે પાઠ તો એ હતો ને પાઠ જેવો ન કરી ઘટપટ ત્યાં જીવ શબ્દ વાપર્યો છે ટીકાકાર પછી ખુલાસો કર્યો કે ભાઈ આત્મા વળી જીવ ને આત્મા કોઈ જુદા છે એમ નથી સમજાણું પદની અંદર માં તો જેમ ગોઠવા એમ જીવ ગોઠવો અને ટીકામાં પાછો આત્મા કર્યો છે એનો અર્થ કે કોઈ વેદાંતિ આદિ એમ કે છે કે જીવ છે અંતકરણ વિશિષ્ટ બીજો અને આત્મા નિર્મોહ બીજો એમ છે નહી જીવને જ આત્મા કહીએ ને આત્માને જીવ કહીએ એટલે પાઠનો ધ્વનિ પદમાં છે ને જીવ નવ કરી ઘટપટ રથ ઘટપટ રથ આદિ શેષ ગઈ દબી દબી શબ્દે તો ફૂંકું કેવું છે ને બાકી તો પર્યાય કારણ કે ઘટપટ રથ આદિ દ્રવ્યની પર્યાય છે સમજાણું કાંઈ દાળ ભાત શાક રોટલી કા બધું જળની દ્રવ્યની પર્યાય છે એટલે જીવ પરની દ્રવ્યની પર્યાયને કરે નહીં એમ પહેલા બે પદમાં છે કેમ કે જો કરે તો તે પર વસ્તુની પર્યાયમાં આનું એક રૂપ થઈ જાય સમજાણું કાંઈ ભગવાન આત્મા ચૈતન દ્રવ્ય છે એ વસ્તુ પર્યાયમાં પણ આત્મા સિવાયના જેટલા અનંત ખંડો પુદગો શરીર આદિ એને પર્યાયને કરતો નથી આમ આવે ને શાસ્ત્રમાં કે આહાર શરીર ઇન્દ્રિય શ્વાસ ભાષા ને મન બાંધે છે ને એમ કહેવાય છે ને શાસ્ત્રમાં પ્રણામ યુગમાં તો એમ કે છે કે એ પણ એ જળની પર્યાય આહાર શરીર આંદ્રી જે પર્યાય બંધાય છે ને ઘટપટ રઠાણી શેષ ગે દુબે છે ને એટલે બધું નાખી દીધું આત્મા સિવાય બે પરમાણુ થી માંડીને અનંત પરમાણુના ખંડની પર્યાયો જે થાય જગતમાં તેના પર્યાય કાળે તે પર્યાય એમાં થાય અને આત્મા એ પર્યાયને કરે તો એ પર્યાયમાં આનું એક રૂપ થઈ જાય એક રૂપ થતા આત્મા ભિન્ન રહી શકે નહીં માટે પરદ્રવ્યની કોઈ પણ પર્યાયને આત્મા કરતો નથી એક વાત થઈ પછી એકનું કહ્યું પછી કે નિમિત્ત નિમિત્ત ભાવે કરે કે નહીં એમાંથી ને એમાંથી નવાનું હતું ને એ કહીને આ વાત જુદી કરી જગતની પર્યાય થાય છે એ આ શરીરની આ વાણીની એનામાં નિમિત્તપણે એ કરે જ નહીં જીવ દ્રવ વસ્તુ એ જળની પર્યાયમાં નિમિત્તપણે કરે જ નહીં કે ભાઈ જો નિમિત્તપણે કરે તો વિભાવની હારે ત્રિકાળનું તન્મય એકરૂપ થઈ જાય આત્મા પરદ્રવ્યની પર્યાયને કરે તો એ પર્યાય એકમે થઈ જાય માટે એમ બનતું એમ આત્મા દ્રવ્ય વસ્તુ પોતે જો નિમિત્તપણે પરને કરે તો વિભાવનું કર્મ એવો દ્રવનો સ્વભાવ થઈ જાય ને દ્રવ વિકાર હારે એક રૂપ થઈ જાય. માટે દ્રવ જે છે એ વિભાવનું કરતા અજ્ઞાન ભાવે ક્ષણિક દશામાં છે. દ્રવ પોતે જો પરનું કરે તો વિભાવનું કર્તૃત્વ સદાય રહેતા દ્રવ વિભાવ હારે એક રૂપ થઈ જાય. એટલે સ્વભાવનું વિભાવથી ભિન્ન પણ રહે નહીં. રાજેન્દ્રજી એ તો માઇક કાઢી નાખી, એ તો નીકાળી દીધા પહેલે. પર્યાય નું કરે તે તો ભાષા શાસ્ત્ર ની છે, પણ એનો અર્થ એ થયો કે આત્મા પરદ્રવ્ય ની પર્યાય કરે તો એમાં એક રૂપ થઈ જાય. એટલે એનો અર્થ વ્યાપકપણે થતા તેના પરિણામમાં પરિણામી ભળી જાય, એટલે એક રૂપ થાય. એક વાત બીજાના જીવ દ્રવ જે છે વસ્તુ એ જો પરનું નિમિત્તપણે પણ કરે તો નિમિત્તપણે કરે તો રાગનું રાગપણ જે છે પરમાં નિમિત્તપણે કરવાનું એ રાગમાં ત્રિકાળી સ્વભાવ એ થઈ જાય. નિત કર્તૃત્વ આવે એટલે એનો અર્થ કે આત્મા વિકારમાં ટકાવ થઈ જાય. આત્માનો સ્વભાવ વિકાર રૂપ થઈ જાય એમ દ્રવ નથી એમ કેવું છે. ચાર બોલમાં એ રૂપ થાય એ વાત ઉતારવી છે જેને. હા સમજાવું કાંઈ. ભગવાન આત્મા જ્ઞાયક જ્યોત ચૈતન સૂર્ય છે એ પરની પર્યાય કરે તો પરિણામ ને પરિણામ એક થતા પોતે ગુમાવી જાય, પોતાની વસ્તુ ગુમાવી જાય તે એ રૂપે થઈ જાય. એક વાત. અને પરની અવસ્થા કાળે એનું રાગ એનું પરલક્ષી જ્ઞાન ને પરલક્ષી રાગ એવો જે એનું કર્તૃત્વ જો હોય દ્રવ્યનું તો પરલક્ષી જ્ઞાન પરલક્ષી રાગ વાળું જે તત્વ થઈ જાય. રાતે વાત કરી છે થોડી સમજાણું કઈ હે સંબંધ નિદ્રાની પરી એની અત્યારે વ્યાખ્યા નથી. નહી તો વિકારનો કર્મ અમને પ્રશ્ન છે. વિકાર તે પરમા કર્તૃત્વ નિમિત્ત થાય છે અને વિકાર કર્તૃત્વ નિમિત્ત થાય છે તો હવે દ્રવ જીવ દ્રવ જો વિકાર ત્રિકાળ દ્રવ છે નિમિત્ત થાય તો આખું દ્રવ જ વિકારમય થઈ જાય. એટલે દ્રવ પણ વિકારની ક્ષણિક અવસ્થાથી ભિન્ન રહે નહીં એટલે એક નિત કર્તૃત્વ એમાં આવી જાય એમ આ તો ભાષા શાસ્ત્રે વાપરી કામ. સમજાણું કાંઈ એક પણ થઈ જાય જીવ એવો નથી એમ સિદ્ધ કરવું છે. જીવ તો ચૈતન સૂર્ય જ્ઞાયક ભાવ છે. રાગ પરની પર્યાય કાળમાં નિમિત્તપણે પણ જો કરે તો વસ્તુનું ત્રિકાળી વિકાર પૂર્ણ થઈ જાય અને વિકાર પણ થતા ત્રિકાળ કર્તૃત્વ રહે તો વિકારથી ભિન્ન પડવાનો વસ્તુ સ્વભાવ છે એમ રહે નહીં. સમજાણું કાંઈ હતા કે નહીં કાલે નહોતા રાતે રાતે વાત થઈ ગઈ થોડી કરી હતી ભાઈ હતા ભાઈ પછી સમજાણું કઈ. ભગવાન પણ જોને કે હું તો વસ્તુ તો ન્યાય સ્વભાવ છે ને પ્રભુ ચૈતન સૂર્ય વસ્તુ એ પરદ્રવ્યની અવસ્થામાં નિમિત્તપણે હોય તો એનો અર્થ એવો થયો કે જ્યાં જ્યાં અવસ્થા જળની શરીરની મૃગોદની માંસ કાપવાની કરવી ત્યાં ત્યાં નિમિત્તપણે રહેવું જોઈએ એટલે વિકારપણે જ પ્રણમીને રહેવું એટલે વિકારમય જ આત્મા છે એમ થઈ જાય. માટે નિત્ય કર્તૃત્વ આવતા એ વસ્તુનું સ્વરૂપ હોઈ શકે નહીં. સમજાણું. ત્રીજો કે જે જોગ ને પાછી છે ને જીવો ન કરી ઘડમ નિવ પડમ એ પર્યાય કીધી એટલે પાછા કોઈ એમ ન સમજી જાય કે દ્રવ્ય ને કરે કઈ એ વાત નથી. પછી નેવ શેષ કે દબ્બી દ્રવ્ય નો અર્થ દ્રવ્ય ની પર્યાય નહી તો ઘણા એમ લે છે મેં પેલા અકારીકારમાં લીધે ને લાલબહાદુર છે અકારીકાર શક્તિ છે ને એમાં એવો પાઠ છે અકારીકારમાં એવો ચંદ્ર ને ન કરે એમ કે છે કે અરે ભગવાન શું કે છે ભાઈ આમ નથી તને એને એ અકાર કારણ છે કેટલા છે અકાર કારણ અગુરુ લઘુત્તમ ચૌદ જો જે અનથી કરાતું નથી ચૌદમી શક્તિ છે ચૌદમી તેરમી પછી અસંકુચ વિકાસ શક્તિ તેરમી છે અને ચૌદમી જે અનથી કરાતું નથી અને અન્નને કરતું નથી એવા એક દ્રવ્ય સ્વરૂપ ભાષામ છે ને એવા એક દ્રવ્ય સ્વરૂપ અકાર્ય કારણ શક્તિ જે અન્નનું કાર્ય નથી ને અન્નનું કારણ નથી એવું એક દ્રવ્ય તે સ્વરૂપ અકાર્ય કારણ શક્તિ એટલે એમાં એમ લે છે લોકો કે તો દ્રવ્યને કારણ નથી ને દ્રવ્યનો કાર્ય નથી એમ નથી તો કે છે ભગવાન આત્મા વિકારના પરિણામનું કારણ નથી કારણ કે વસ્તુનો સ્વભાવ એવો નથી અને વિકાર પરિણામ બીજા હોય વિકાર પરિણામનો કાર્ય નથી વિકાર પરિણામ છે એનો જે સ્વભાવ પર્યાય કાર્ય નથી અકાર્ય કારણ શક્તિ દ્રવ્યમાં ગુણમાં અને પર્યાયમાં વ્યાપી દ્રવ્ય ગુણમાં તો છે શક્તિ અનાદિની પણ જયારે દ્રવ્યનો આશ્રય લીધો તો જે ગુણ છે અકાર્ય કારણ નામનો એ દ્રવ્યમાં છે એટલે દ્રવ્યનો આશ્રય લેતા એ અકાર્ય કારણ શક્તિ દ્રવ્યમાં વ્યાપક છે ગુણમાં વ્યાપક છે સરળ આશ્રય લેતા પર્યમાં વ્યાપક થઈ ગઈ એનું કાર્ય આવ્યું અકાર્ય કારણ ગુણનું કાર્ય આવ્યું ધીમેથી સમજો અકાર્ય કારણ નામનો ગુણ છે એ શક્તિ છે અને એ શક્તિનો ધરનાર દ્રવ્ય છે શક્તિવાન છે એ જયારે અનાદિની દ્રષ્ટિ લીધી નથી એની અનાદિની તો રાગ ને પુણ્ય એના પર દ્રષ્ટિ છે હવે જયારે દ્રષ્ટિ કરી અકાર્ય કારણ શક્તિનો ધરનાર ભગવાન એવો આત્મા એના ઉપર દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરી ત્યારે અકાર્ય કારણ શક્તિ દ્રવ્ય ગુણ અને પર્યાયમાં વ્યાપી ગઈ એ ગુણનું કાર્ય આવ્યું ગુણનું કાર્ય એટલે પર્યાય આવ્યું એટલે પર્યાયમાં અકાર્ય કારણ ઉપનમન થઈ ગયું એ બધી અસુસ્તાની શક્તિમાં વિસ્તાર નાખ્યો છે આ વસ્તુની સ્થિતિ એવી છે ભાઈ સમજાણું કાંઈ ગુણ છે એ ગુણનું કાર્ય ન આવે ગુણનો ધરનાર આત્મા એવી પ્રતીતનો અનુભવ આવતા એ ગુણનું કાર્ય ન આવે તો ગુણ પ્રતીતમાં આવ્યો કેમ એને આપણી ધર્મને જ કારણ છે એ વળી જુદું અત્યારે આપણે પર્યાયમાં અકાર્ય કારણ શક્તિ સિદ્ધ કરવી છે પર્યાયમાં દ્રવ્યમાં તો છે પણ પર્યાયમાં પણ અકાર્ય કારણ શક્તિ આવે છે વ્યાપે છે એ સિદ્ધ કરવું છે ને શક્તિ છે એ ટીકાવ છે આત્મામાં અકાર્ય કારણ નામનો ગુણ ટીકાવ છે હવે ટીકાવ ગુણ છે તેનો ધરનાર દ્રવ્ય છે ટીકાવ એ દ્રવ્યની પર્યાય કેવી હોય જયારે દ્રવ્ય દ્રષ્ટિ થઈ ત્યારે એની પર્યાય કેવી હોય એ તો ગુણ ને દ્રવ્ય કહ્યા પણ ગુણ ને દ્રવ્યની પ્રતીતિ નહોતી રાગ ને પુન હું છું એક સમયનો અંશ એવી પ્રતીતિ હતી ત્યાં સુધી એ ગુણનું કાર્ય નહોતું ત્યારે અજ્ઞાન કાર્ય હતું પણ જયારે એ ગુણ અકાર્ય કારણ નામનું હોય તો ગુણ વર્ણવો છે શક્તિ વર્ણવી છે સ્વભાવ વર્ણવો છે અકાર્ય કારણ નામનો ગુણ એનો ધરનાર દ્રવ્ય એમ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જ્યાં થઈ તે અકાર્ય કારણ નામના ગુણનું કાર્ય પર્યાયમાં અકાર્ય કારણ પર પ્રણવી ગયું રાગનું કાર્ય નહીં ને રાગનું કારણ નહીં એ વાત છે બાપુ આ તો દ્રવ્ય સ્વભાવ એવો છે એ વસ્તુ પર્યાયમાં એવી દશા થઈ ગઈ બીજાને રાગને કારણે પર્યાય નો પ્રગટે અને પર્યાય થી રાગ નો પ્રગટે કારણ કે રાગ જ પર વસ્તુ થઈ ગયું અકાર્ય કારણ નામનો ગુણ ભગવાન આત્મામાં છે એ ત્રિકાળ છે પણ એનું વર્તમાન કાર્ય કેમ નથી આવ્યું કે એના ગુણનો ધરનાર દ્રવ્યની શ્રદ્ધા નથી એને સમજાણું કાંઈ એને શ્રદ્ધા છે એક સમયના અવસ્થાની ત્યાં પુણ્યપાપની એટલી શ્રદ્ધા હવે એમાં તો ગુણ આવ્યો નહીં સમજાણો એ શ્રદ્ધામાં તો અજ્ઞાનને લઈને પુનપાપનું કર્મ અને પુનપાપનું અસ્તિત્વ જ એની દ્રષ્ટિમાં છે. સમજાણું કઈ? પણ ભગવાન આત્મા પરમેશ્વર પોતે છે, પ્રભુત્વ નામનો ગુણ ધારે છે, અકાય કારણ નામનો ગુણ ધાર્યો છે. એવા ધરનારને દ્રષ્ટિમાં લેતા, દ્રવ્યને દ્રષ્ટિમાં લેતા, ગુણને દ્રષ્ટિમાં નથી લેવો. પછી ગુણ તો જુદો ભેદરૂપ થઈ ગયો, પણ એ ગુણ જેમાં છે એવું દ્રવ, એના અનંતા ગુણરૂપી દ્રવ એને પ્રતીતમાં લેતા, એની પર્યાયમાં પણ તે દ્રવ પરણમતા ગુણનું કાર્ય અકાર્ય કારણપણે પર્યાય પરણમી ગઈ છે, ત્યારે તેને અકાર્ય કારણ ગુણનો ધરનાર દ્રવની શ્રદ્ધા થઈ કહેવાય. સમજાણું કઈ? ગુણો પણ ભાઈ વસ્તુ જેવી છે, એમાં વસ્તુ જેવી છે એમાં કરી કરાવી કોને છે? સમજાણું કઈ? એટલે કોઈ કહે કે પરદ્રવ નું કારણ ન થાય અને પરદ્રવ પરદ્રવ થી આ દ્રવ ન થાય એમ નથી. આ દ્રવ થવાનો પ્રશ્ન ક્યાં છે? દ્રવ તો ત્રિકાળ છે તે છે, ગુણે ત્રિકાળ છે તે છે, કાર્ય તો પર્યાય માં છે. સમજાણું કઈ? એટલે અહીંયા તો એમ કેવું છે જરી, બહુ જ શાસ્ત્ર છે ને આ તો અધ્યાત્મ શાસ્ત્ર. એટલે પેલું એમ કહ્યું ભાઈ, ભગવાન આત્મા વસ્તુ છે, ચૈતન જ્યોત, ભલે પર્યાયમાં વિકાર હો, પણ તે પરદ્રવ્ય પર્યાયમાં જાય તો આનું પોતા પણ હોય તો એ તન્મય થઈ ગયો ત્યાં. એક વાત એટલે એમ થતું નથી, માટે કરતો હવે ટીકાળી જગતના પર્યાયો થાય દ્રવના, એમાં નિમિત્તપણે એની ઉપસ્થિતિ રહેવી જોઈએ, તો એનું રાગનું કર્તૃત્વ ટીકાળ દ્રવ્યનો સ્વભાવ થઈ જાય છે. તો દ્રવ્યનો સ્વભાવ એવો નથી, નિત્ય કર્તૃત્વ થઈ જાય છે. આત્મામાં રાગનું ત્રિકાળ કર્તૃત્વ થઈ જાય છે એમ વસ્તુ છે નહીં. સમજાણું કઈ? વિભાવ રૂપ ત્રિકાળ દ્રવ નથી, એ વિભાવ રૂપ આત્મા ત્રિકાળ તન્મય થયેલો નથી, માટે નિમિત્તપણે પણ દ્રવ જે છે એ કરતા નથી. પરની પર્યાય કાળે તેને કરતાપણાનો આરોપ આવતો ત્યારે કોને આવે છે? કે જેને નાયક સ્વભાવ વસ્તુની દ્રષ્ટિમાં તન્મયપણું જેને નથી, એટલે કે જ્ઞાયક ભાવનું અંતર તન્મય નથી, એ જીવ રાગને યોગમાં તન્મય છે. એવા અજ્ઞાનીના જોગને ઉપયોગ તે પરદ્રવ્યના ઉત્પાદક છે. પાઠેમ છે ને, જોગ ઉપોગા ઉપાદગા, આ તો ટૂંકી ભાષા એટલે ટીકા કરીને ખુલાસો કરવો પડ્યો. કારણ કે દુઃખ પહેલો આવ્યું ને, ખરેખર ઘટાદી ક્રોધાદી પરદર સ્વરૂપ કર્મ છે, કર્મ એટલે પર્યાયની વાત છે. અને ઓલામાં ખુલાસો કરવો પડે કે નિત્ય કર્તૃત્વ આવી જાય, વસ્તુ ત્રિકાળ રાગરૂપ થઈ જાય, રાગનું કર્મું સદાય રહે. જીવ પદાર્થો નિમિત્તપણે કરતા થાય તો જીવ પોતે વિભાવમય ને ત્રિકાળ કર્તૃત્વ રાગમય થઈ જાય એમ કોઈ જે હોઈ શકે. ત્રીજી વાત અહીં તો હવે આવે છે, હવે આવે છે, હજી વાત નથી કરી, હજી તો હવે વાત આવે છે. આ તો બે ની વાત કરી, હવે ત્રીજી હવે આવે છે કે આ જોગ ઉપયોગ જે ઉપાદક. હવે ત્રીજું પદ, આ બે પદની વ્યાખ્યા થઈ. હવે ત્રીજું પદ જોગ ઉપયોગ ઉપાદક, હવે કોણ છે પરદ્રવ્યની પર્યાયમાં નિમિત્તપણે? નિમિત્તપણે ઉપાદાન તો એની પર્યાય થઈ, ઉપાદાન તેની પર્યાય છે, ઘટપટ રખા દે. એ કાળે નિમિત્તપણે કોણ? કે જોગ અને ઈચ્છા તેને નિમિત્તપણે કરતા કહેવાયમાં જોગ ઉપયોગ ઉપાદક, જરની પર્યાયમાં એનો જોગ ને રાગ ઉત્પાદક નિમિત્તે કહેવામાં, નિમિત્તપણે કહેવામાં આવે. કેમ કે જોગ ને ઉપયોગ ત્રિકાળી દ્રવ્યનો સ્વભાવ નથી, એ કૃત્રિમ છે. તો જેને સંયક દર્શન નથી અને જે જોગ ને ઉત્પાદનો તે બચકે, તે સિંહ હવે કરતા, તે સિંહ એટલે જોગ ને ઉપયોગનો કરતા જે છે એ જીવ બીજાની પર્યાયમાં જોગ ને ઉપયોગ નિમિત્તપણે કરતા કહેવામાં આવે. એને પછી શબ્દ વાપર્યો અનિતપણે જે જોગ ને ઉપયોગ છે, સમજાણું કઈ? કારણ જોગ ઉપયોગ અનિત છે, એ કઈ ટાઈમથી છે. એટલે જોગ ઉપયોગ ઉપાદા કંપન ને રાગ પદ્રવ ની પર્યાય ના કાળે આવવાની આવવાની. શ્રી કૃષ્ણ કહે છે ને, ત્યારે મેં ગિરધર આંગળી પૂર્વક ઉપાડ્યો, અરે ઈ શરીર ઉભું ન થાય જગત થયું. ગિદ્ધર ઉપાડ્યો છે, પર્વત ઉપાડ્યો આમ આંગળી, અરે એ બળે શરીર ઉભું થાય. બાપા શરીર નું શરીર આવી સ્વતંત્ર નંદભાઈ શ્રી કૃષ્ણ જેવા વાસુર પકાર પકાર કરતા આમ નગરી બળે છે. જયારે આપ દોનું માંધવ હારડે એ દ્વારકા બળે દેખાય, અરે ભાઈ 42 લાખ ખોરા હોજે માય અમારા બળ ક્યાં ગયા બાપા, એમ પુકાર કરે તો. 42 લાખ ઘોડા હોગે બળે હોગે, સમજે ને, જલતે અરે જળે છે માને બાપ. આ બધા અમારા ભાઈ આપણા હૈણા ફાટે શીખે છે, આ બળ ક્યાં ગયા આપણા. બે ભાઈ હું પુકાર કરે તો હે હળદર બધું માધવ એમ બોલે, માધવ એમ બોલે ભાઈ આ બહુ ક્યાં ગયા બાપા. આ હળદે જોતા આ પુકાર કરે અંદર ના, એ કૃષ્ણ અમને ઉગારો, મને ઉગારતા હતા ને પ્રભુ, તમે ક્યાં ભાગ્યા ભાઈ. એમ નીકળ્યા માન માન આ ભાઈ મા બાપ ને નીકળી લઈને, ત્યાં મા બાપ ત્યાં રથમાં બહાર પોતે નીકળ્યા, ત્યાં પડ્યો દરવાજો. આમ પોકાર કરે છો એ ક્યાં ગયા બળ
નહીં.
અરે આમ દુકાને ધમધમાટ બેસતા હોય થોડા તેમ પાછું શું કહેવાય, બધા તોડ માલ આવ્યો હોય ને ભાગે ને તોડે ને ભાવ ક્યાં બળ જો આ બધું. બાપા જળ ના બળ છે ભાઈ, એમાં આત્મા નું કઈ નીટપણે પણ કરતા એ નિમિત્તપણે કરતા કોણ થાય છે કે જે ક્ષણિક વિકાર નો તેસિંગ હવે કરતા, ક્ષણિક રાગ ને જોગ નો કરતા પરિણમન નું કરતા એ સંતન્મય છું એમ માનનાર છે. એ જોગ ને રાગ નો કરતા જે થાય છે એ પરદ્રવ ની પર્યાય કાળે તેના અનિત જોગ ને ઉપયોગ નિમિત્ત કરતા કહેવાય. સમજાણું કઈ? એ વાત ચાલી બધી ગઈ હો તમે આવી કરો. એનો મેં પેલો વિચાર કર્યો તમારો કલકત્તા વાળા વિચાર પણ હાલી ગયું, ગાથા વહી ગઈ નહીં કે આપણા નતા બે દી પેલા સમજા આવશે તાત્રે કાતા ગાથા હાલી ગઈ બધું. સમજાણું કઈ? ભાઈ એ શરીરના બળ ની પર્યાય જેમ ઘટની પર્યાય એમાં શરીર ની પર્યાય એમાં એના જે આમ કામ થાય આમ થાય આમ થાય એ બધી પર્યાય ને કાળે પર્યાય એનાથી થાય. ભગવાન આત્મા જો એ શરીર ની પર્યાય અહીં તો મારે તો હજી ઠેઠ લેવું પડે, પણ એ છે આ શરીર ઇન્દ્રિય શ્વાસ ભાષા ને મનના પરમાણુ જે બંધાય છે તેમાં પણ નિમિત્તપણે કોણ છે? આત્મા તો તેનો કરતા દ્રવ્યપણે નહીં, પર્યાય પણ એની પર્યાય નહીં કરે. આ શરીર ઇન્દ્રિયની જળની પર્યાય અપર્યાપ્ત કાળમાં બાંધે છે ને, તો એ પર્યાયને જો આત્મા કરે તો આત્મા એમાં એકમેક થઈ જાય, એમ બને નહીં, માચે કરતો નથી. વસ્તુ ભગવાન આત્મા છે એની પર્યાયને કરે તો કર્તૃત્વનો સ્વભાવ એના રાગનો વિભાવમાં તન્મય એકાકાર થઈ જાય, તેમ કોઈ બની શકે. વિકાર તો એક સમયમાં તન્મય હોય, ટીકા તન્મય હોઈ શકે. હવે ત્રીજો એ પોતે દ્રવ્ય સ્વભાવ તો નિમિત્તપણે પણ કરતા તેના નથી, પણ તેનો આત્મા જેનો જોગ ને રાગમાં એક મેક માનેલું છે, જેને ન્યાય સ્વભાવ ભિન્ન છે એનું જેને ભાન નથી, એ જીવો જોગ ને ઉપયોગ તેના કરતા થાય છે. તેથી તેનો જોગ ને રાગ તેની પર્યાયમાં નિમિત્તપણે કરતા અનિત જોગ ને કહેવાય. આ શૈલી તો જો સમજાવવા ના એમ હોય બુદ્ધિ વાળા માણસ છે બુદ્ધિ છે આ સંતો એ અમૃત રેડ્યા છે આ વસ્તુ કે ભાઈ તું તો ચૈતન પ્રભુ છો ને ભાઈ તારા તો ચૈતન સ્વભાવ તારો સ્વભાવ છે ભાઈ એ જોગ ને રાગ તારો સ્વભાવ છે એ સ્વભાવ તારો છે અને તેનો તું કરતા થા તો એનો અર્થ કે તારું પરિણમને જ વિકાર રૂપે કે આખો આત્મા જેને વિકાર રૂપ થઈ ગયો જાણે કે તને આત્મા જ્ઞાયક ની ખબર એ નથી ખબર વાળો જે જોગ ને રાગ નો કરતા થાય તે સિંહ ખવાઈ કરતા રાગ ને કંપન નો કરતા તે જીવ નહીં તે પર્યાય પછી નીકળી લીધો જોગ ને ઉપયોગ રથપથ ને ઘટાડી આ શરીર વિશ્વાસમાં બંધાય છે ને જયારે પર્યાય ત્યારે એનો જોગ ને રાગ અજ્ઞાની કહેવાય જ્ઞાની નો નહીં એ આહાર શરીન્દ્રી ત્રણ જ્ઞાન લઈને સાય સંકિત આદિ લઈને જે જીવ આવે છે સમજાણું કાંઈ એની પર્યાય જોગ ને ઉપયોગ એની પર્યાય નથી એથી આહાર શરીન્દ્રી બંધાય છે તેમાં એ નિમિત્ત પણ એ નથી પણ બધી વાત થઈ ગઈ ચોથી વાત હવે ત્રણ વાત થઈ ગઈ કે જયારે જોગ ને રાગ નો કરતા થનાર આત્મા ને અકર્તા ફિકાવ ન્યાય છે તેનું ભાન નથી એનો અર્થ એ કે રાગ ને જોગ નો તન્મય થઈ ગયેલો જીવ તેની તે પર્યાય તેના આહાર શરીર ની પર્યાય વખતે નિમિત્ત કહેવાય હવે ગ્વાંઠ ખાય છે કોઈનું નિમિત્ત અને અનિમિત્ત કોઈનું નૈમિત્તિક પર્યાય થી શરીર આહાર આદિ ની જોગ ઉપયોગ નિમિત્ત હતો હવે ગ્વાંઠ ખાય છે કે જોગ ઉપયોગ એ મારી ચીજ નથી હું જ્ઞાય ચૈતન છું એમ જ્યાં ભાન થયું ત્યારે જે પરની પર્યાય થઈ એને નિમિત્ત કહેવાનું અને આ જ્ઞાયપણાની પર્યાય થઈ તેને નૈમિત્તિક કહેવાનું આ નૈમિત્તિક ને આ નિમિત્ત થયું ઓલું નૈમિત્તિક ને આ નિમિત્ત હતું મમ્મીભાઈ હા એનું કારણ છે ભગવાન આત્મા સ્વપર પ્રકાશ ની મૂર્તિ છે તો સ્વપર પ્રકાશ ચૈતન છે એનું જ્યાં જ્ઞાન સંગત વર્તે છે ચાહે તો પછી માતાના પેટમાં આવીને ત્યાં ઉભો હોય પણ એ આત્મા જે છે એના આર્શરી ઇન્દ્રી ભાષાના બંધમાં નિમિત્તપણે પણ નથી કેમ કે જોગ ને ઉપયોગ રૂપે એ છે નહીં જોગ ને ઉપયોગ રૂપે જે માને છે એનો જોગ ઉપયોગ અનિત્ય તે બીજાના નિમિત્તપણે કહેવામાં આરોપે કહેવામાં આવે છે હવે જે જોગ ને રાગ નો કરતા નથી એટલે કે જે એનું સ્વરૂપ નથી એમ જ્યાં જ્ઞાનાનંદ સ્વરૂપમાં તન્મય છે જો ક્યાંય તન્મય આવ્યો એટલે જોગ ઉપયોગમાં તન્મય આવ્યો પેલી પરની પર્યાયમાં તન્મય આવ્યો પેલો જીવદર વિભાગમાં તન્મય આવ્યો પેલો વિભા માનનારો વિભાગમાં તન્મય થનારો એની પર્યાય પરના નિમિત્તપણે કહેવાની આ જ્ઞાનમાં જે તન્મય છે એને તો જોગ ને રાગ ને પરની પર્યાય જ્ઞાનમાં નિમિત્ત થઈ આમ થઈ ગુણાટ ખાઈ ગઈ વાત આ તો હોમની ગાથા જ નહીં જ્ઞાન તો ક્યાં હશે જ્ઞાન પ્રોપર પ્રકાશ હશે નથી બોલું નિમિત્ત એટલે નિમિત્ત એટલે છે એટલું પરિણમન તો પોતાનું છે પોતાનું તનો સ્વપર પ્રકાશ પરિણમન છે તો પોતાનું છે પોતેથી થયો છે પણ સામે ઘી રાગને કંપન અને જે અવસ્થા ઘટપટની થઈ ત્યાં જ્ઞાનમાં સ્વપર પ્રકાશના પરિણમનનો નિમિત્ત કહેવાનો પેલું પરની પર્યાયમાં અજ્ઞાનીનો રાગ ને અનિત છે એ નિમિત્ત કહેવાતો કારણ કે રાગ ને જોગ ને તન્મય તરીકે માનતો હતો જ્ઞાય ભિન્નપણે માનતો નતો સમજાણું કાંઈ આ તો ગાથામાં કીધું આ ગાથામાંથી કેમથી કાઢ્યું આ ટીકાકાર અમૃતચંદ્ર ગાથામાંથી જ કાઢ્યું આ ટીકા સમજાણું કાંઈ પહેલા પદમાંથી બે કાઢ્યા જીવો ન કરી ઘરંગ નેવ પડંગ નેવ શેષ ગે દબે એટલે બે કાઢ્યા કે જીવ દ્રહે પરના ઘટપટની પર્યાયને ન કરે પર્યાય કરતા નથી એક વાત જીવ દ્રહે નિમિત્તપણે પણ પરને ન કરે નિમિત્તપણે જો કરે તો જીવ દ્રહે વિભાવમાં તન્મય થઈને ટીકાવ કરતું તો આવી જાય ત્રીજો બોલાય શીખાજો અનિતનો જોગ ઉપયોગ ઉપાધા હવે ઘટપટને રસાદી દાળ ભાત રોટલી શાક શરીરની ક્રિયા આ શરીરની શ્વાસ ભાષા ને મનની પર્યા થાય ત્યાં હવાની ત્યાં થાય છે. એને જોગ ને ઉપયોગ ઉત્પાદક કહેવામાં તે નિમિત્તપણે, કારણ કે ઓલા તો છે ઉપાદાન પણ તેની પર્યાય છે. અહીં એને નિમિત્તપણે જોગ ને રાગ નો કરતા જે ભાવ છે, રાગ ને જોગ છે, એ પરની પર્યાય એને નિમિત્ત કહેવાય છે. ત્યારે કે જીવે શું કર્યું ત્યાં, કે જીવ કેસિંગ હવે કરતા, રાગ ને કંપન નો કરતા, અજ્ઞાની રાગ ને કંપન નો કરતા, એ કરતા જે છે એનો રાગ ને બોલો કે પરની પર્યાય વખતે નિમિત્ત કરતા કહેવામાં આવે છે. તો સમજાણું આમાં. હવે એનો આ તો ઉપરથી જઈ ગાથાથી કહ્યું, યોગ એટલે મન વચન કાયના નિમિત્ત ભાવમાં આત્મપ્રદેશનું કંપન. હું તો કંપન દેવું છું મન વચન કાયના નિમિત્ત, મન વચન તો પરમાણુ છે એના નિમિત્ત ભાવમાં પ્રદેશનું કંપન એને યોગ કહેવો છે. ત્યાં કંપન જીવની પર્યાયનું કંપન હલન. ઉપયોગ એટલે જ્ઞાનનું કસાઈ સાથે ઉપયોગ થવું છે, જોડાવો રાગમાં એકાદ જોડાઈ ગયો, રાગમાં જોડાઈ ગયો તે ઉપયોગ આ કરવો. સમજાય છે? બંધ અધિકારમાં આવે છે ને ઉપયોગ. ભૂમિમાં રાગને જ્ઞાની કરતો નથી, ઉપયોગ ભૂમિમાં રાગને કરે છે તે મિથ્યા દ્રષ્ટિ છે. બંધ અધિકારના પહેલી પાંચ ગાથાઓમાં ઉપયોગ રૂપી જમીનમાં જે રાગને કરે છે તે મિથ્યા દ્રષ્ટિ છે. એ ચૈતન્ય રૂપી ભૂમિકામાં રાગને કરતો નથી પણ જાણે છે તે સમય દ્રષ્ટિ. સમજાણું કાંઈ? અહીં કે છે એ આત્મપ્રદેશનું ચલન એ કંપન, આત્માની પર્યાય દેવી છે કંપનની. ઓલા તો મન વચન ને પરમાણુ તો નિમિત્ત છે આલમન પહેલી. ઉપયોગ એટલે જ્ઞાનનું કસાય સાથે જોડાવું, જ્ઞાન જે સ્વરૂપ છે આમ ન જોડાતા આમ રાગ સાથે પુણ્ય સાથે વિકલ્પ સાથે ઈચ્છા સાથે જોડાયું. આ યોગ અને ઉપયોગ જોગ ઉપાદગા એ શબ્દ સિદ્ધ કરવો છે. એ ઘટાધિક એટલે ઘડો મઠ મઠ લાડવા દાળ ભાત શાક રોટલી કે શરીરનું હાલનું આ સંયુ અને ક્રોધાદિ એટલે કર્મ જળ કર્મ જળ કર્મ આ કર્મ એમાં ક્રોધાદિ એટલે ચારિત્ર મોહની દર્શન મોહની વિગેરે વિગેરે એને નિમિત્ત છે. કારણ કે પદ દ્રવની વાત કેવી છે ને શેષ ગે દબે એમ કેવું તો ઘટપટ થાણી શેષ ગે દબે એટલે બધા દ્રવ્યો કર્મ આવ્યા. એ જોગ ને ઉપયોગ કંપન અને રાગ દેશ પણ લેવો એને સમજાણો. હથિયાર હાલે છે ને એક વિચાર દ્રષ્ટિ લડાઈ કરવા જાય છે હથિયાર અંદર. એ પર્યાય તો ત્યાં ઉપાદાને લઈને થઈ છે પણ તે આત્મા તેની પર્યાયને કરી નથી. દ્રવ્ય છે આત્મા એ પણ એને પર્યાયને કરતું નથી. હવે એનો જે જોગ ને ઉપયોગ જે છે તેનો તે એની દ્રષ્ટિ ક્યાં છે જ્ઞાની, તેથી એ પર્યાયને કાળે પર્યાય તો ત્યાં એને કાળે થઈ જાવ આને કારણે એની હથિયાર ઉપડે એના ગોળી ફૂટે ફૂટ જાય. આથી એ કાળે અજ્ઞાનીનો જોગ ને રાગ નો કરતા છે તે રાગ ને જોગ ની પર્યાય એટલે નિમિત્ત કહેવાય છે. જ્ઞાનીને રાગ ને જોગ થી ખસી જ્ઞાયિક સ્વરૂપ નું ભાન છે. તે વખતનો જેની કંપન ને ઈચ્છા અને જે આગળ પર્યાય હાથ હથિયાર ની થાય એ બધી જ્ઞાન સ્વપર પ્રકાશમાં એ બધું આમ નિમિત્ત થાય છે, આમ નિમિત્ત થતો નથી. બગલાલજી એમ કે આ દાખલો આપ્યો એમાં જરી પાછું બંધ બેસતું આખરું લાગે છે. દાખલો તો દાખલો છે એમ ઘટપટ છે નહી. શરીર આમ થયું, હથિયાર આમ ઉપડ્યું, ગોળી આમ પડી, રાગ દઈને આમ ગોળી થઈ, એ બધી પદ્રવની પર્યાય છે. એ પદ્રવની પર્યાય આત્મા કરતો જ નથી, એને કરે તો એની પર્યાય પરિણામ ના પરિણામ એક થઈ જાય છે. અજ્ઞાનીનો આત્મા કરતો નથી. હવે એ પર્યાય ને જીવ દ્રવ કરતો નથી. જીવ દ્રવ કરે તો ત્રિકાળ વિકાર માં થઈ જાય, તો ત્રિકાળ કરતું તો થઈ જાય, એમ હોય શકે. એ વખત નો એનો જોગ ને ઉપયોગ અજ્ઞાની નો, કેમ કે જોગ ને ઉપયોગ સાથે તન્મય છે, ન્યાય ભિન્ન છે, એનું ભાન નથી. તન્મય પર્યાય માં એક સમય તન્મય પર્યાય દ્રષ્ટિવાળો છે. પર્યાય દ્રષ્ટિવાળો કહો કે મિથ્યા દ્રષ્ટિ કહો કે યોગ ને રાગ નો કરતા કહો, બે એક જ વાત છે. સમજાણું કઈ? ભગવાન આત્માના સ્વભાવમાં રાગ ને કંપન સ્વરૂપ નથી. એવી બહિર્વૃત્તિ ને પોતાનું માનનારો, એટલે એને પોતાનું સ્વરૂપ માનનારો બહિરાત્મા છે. એને જ્ઞાન સ્વરૂપ ચૈતન ભિન્ન છે એવું ભાન નથી. તેથી તે બહિરાત્માનો જોગ ને રાગ તે કાળની અવસ્થાને નિમિત્તપણે કરતા કહેવામાં આવે. અને એ જીવ તો જોગ ને રાગ નો કરતા છે. સમજાવું કઈ? નાતા અગ્નિ કેવું છે અહીંયા કાઢવું છે ને, એકનું આ સમજાવવું છે, એકનું ગીત ગીત કે છે હમણાં એકો એકમાં સમજાવીને આ કેવું છે કે આવું કરે કરે, પણ હવે તારો સ્વભાવ શું છે? મૂકીને પડતી આ એમ કે છે, વિતરાગતા બતાવવા માટે શ્લોક છે. કોઈ પણ વિતરાગ સારા શાસ્ત્ર નું તાત્પર્ય વિતરાગ છે, તો આમાંથી વિતરાગ તાત્પર્ય શી તે કાઢવું? સમજાણું કઈ? ભાઈ, એ જગત ના પદાર્થો ની અવસ્થા ને કાળ અવસ્થા થાય, એમાં જોગ ને રાગ ને નિમિત્ત કહેવાય. નિમિત્ત કહેવાય, ઉપાદાન તો એનાથી પરિણમ્યું છે. અને આનાથી થાય તો આનાથી તો નિમિત્ત પહેલું થાય છે, કાલ પછી છે એમ બનતું નથી. તો નિમિત્ત પહેલો એ સિદ્ધ થતો નથી. કાર્યકાળે નિમિત્ત છે, કાર્યકાળે નિમિત્ત છે, કારણ કે એનું લક્ષ પર ઉપર છે. રાગ ને ધ્રુવ નો કરતા થઈ પરલક્ષી જ્ઞાન, ભાઈ પરલક્ષ્યા જ્ઞાન ને પરલક્ષી રાગ, એનો જે સ્વામી છે ચૈતન સહજાત્મ સ્વરૂપ છે એનો સ્વામી નથી. એવો રાગ ને એનો કરતા થાય, એ પરની અવસ્થા કાળે તે રાગ ને ધ્રુવ ને નિમિત્ત કરતા કહેવામાં, એક નિમિત્ત કરતા નો અર્થ થયો છે એનાથી એમ નથી. થાય થયું છે તે કાળે, તે કાળે આની પર્યાય ને નિમિત્ત કરતા કહેવામાં આવે. સમજાણું કઈ? કરતા ફરતા છે નહીં, નિમિત્ત કરતા નો અર્થ જ કર, પણ કાય તો છે ત્યાં. એ વખત તો એક નિમિત્ત નો કાળ છે, કાર્યકાળ તો છે કટપથ્યો. એ વખત નો કાળ અહીં છે, પેલા સમય નો પછી સમય નો છે. એ સમયે ઉપાદાન પણ તો પરમેલી પર્યાય છે ત્યાં. આ સમયે આ જોગ ને ઉપયોગ નો કરતા જે થાય, તે જોગ નો ઉપયોગ એના કરતા નિમિત્ત પણ છે, એમાંથી કાઢી લેવું. તે ટીકામાં એમ લઈ લીધું, નહીં તો જોગ ઉપયોગ ઉપાદગા એમ શબ્દ છે. ઉપાદગા, ઉપાદગા કઈ રીતે નિમિત્ત પણ, તો કોના કે તે સિંહ હવે કરતા, જે જોગ ને રાગ નો કરતા થાય એના. સમજાણું કઈ? સમજાણું કે નહીં? આમાં તો પ્રભુ આત્મા કે છે ને આપણે, ભાઈ અહીં તો સિદ્ધ તો કરવું છે, ન્યાય સ્વભાવ ને સિદ્ધ કરવા સમય સાર સિદ્ધ કરવો છે ને, આત્મપ્રસિદ્ધિ કરવી છે ને. આ કહ્યું એમાં આત્મપ્રસિદ્ધિ કેમ થાય એમ વાત કે છે. ભાઈ તારું તત્વ તો આત્મા ન્યાય સ્વરૂપ છે ને ભાઈ, ભગવાન આત્મા એ રાગ ને જોગ નો કરતા નથી, અને રાગ જોગ નો એ આત્મા પર્યાય માં એનું કાર્ય નથી. એનું કાર્ય તો દ્રેવ સ્વભાવની દ્રષ્ટિ તથા નિર્મળ પર્યાયનું કાર્ય, જ્ઞાનીનું તેનું કાર્ય છે. એવા કાર્યમાં તે કાળે થતી અવસ્થા, તે કાર્યમાં તેને નિમિત્ત રૂપે કહેવામાં, આ અવસ્થાને નિમિત્ત રૂપે કહેવામાં આવે છે જ્ઞાનમાં. કારણ કે સ્વપર પ્રકાશ પરિણમ હોય છે, પરપ્રકાશનું નિમિત્ત આવું છે એમ જાણી જણાવું. પણ એવો ન્યાય સ્વભાવ પ્રસિદ્ધમાં દ્રષ્ટિમાં નથી, અને રાગ ને જોગ જેની દ્રષ્ટિમાં પ્રસિદ્ધ છે પ્રસિદ્ધ છે એવો આત્મા જોગ ને રાગ નો કરતા થાય છે, તે જોગ ને આત્માનો કરતા થનાર જે બીજાની પર્યાય ને ઉપાદગા નિમિત્તપણે ઉત્પાદ છે એમ કહેવામાં આવે. અરે વાત કરી સમજાણું કઈ ભાઈ લાંબુ સમજાય કે જાજુ એનું કઈ પણ જેમ છે તેમ એને થોડું પણ બરાબર સમજાવ હું એમ જોઈ નાની નાની વાતો ગણીએ પણ હે મૂળ ખ્યાલમાં જે ચીજ છે તેનું ભાવનું ભાષણ સમજવું ભાવનું જ્ઞાન ભાષણ શબ્દ ને ટીકા ભાઈ ગોમઠ કહેવાય ટોડનમલજી ભાવ ભાષણ શબ્દ વાત છે પંડિતજી મોક્ષ માર્ગમાં જ્યાં ત્યાં ભાવ ભાષણ ભાવ ભાષણ ભાષણ નો જ્ઞાન આમ ભાવનો ખ્યાલ એને જ્ઞાનમાં આવો છે આ છે સમજાણું કઈ એ છે આ યોગ અને ઉપયોગ એટલે રાગ આ ઉપયોગ આ શું કસાય સાથે ઉપયોગ જ્ઞાનનું કસાય જોડમ તે રાગ જાણવું દેખવું એટલો ઉપયોગ એમ નહીં જાણવું દેખવું એવો ઉપયોગ નહીં જાણવું દેખો તો એટલો એ રાગ સાથે જોડાયો એવો ઉપયોગ એમ એટલે વ્યાખ્યા કરી પાછી પાત્ર એમ જોવું ઉપયોગ લો તો ઉપયોગ તો જાણવું દેખવું બાર પ્રકારનું થાય પાંચ પ્રકારનું જ્ઞાન ત્રણ પ્રકાર જ્ઞાન ચાર દર્શન જાણવું દેખું એ નહીં અહીં તો અશુદ્ધપણાનો જે જોડાણ છે પરિણમનમાં શુભ અશુભમાં જોડાણ છે એવો ઉપયોગ અને કંપન છે એને ઉપયોગ કહે છે એટલે ખુલાસો કરવો પડ્યો સમજાણું કઈ આ યોગ અને ઉપયોગ ઘટાદી અને ક્રોધાદી એટલે બાહ્ય પદાર્થની અવસ્થા અને અંતર આઠ કર્મની અવસ્થા બે લઈ લીધી તેને નિમિત્ત છે પણ ઓલા યોગ ને રાગ તેથી તેમને તો ઘટાદિક અને ક્રોધાદિકના નિમિત્ત કરતા કહેવાય તેમને ઓલા અનિત વિકારી પરિણામને ઘટાદી એટલે બાહ્ય પદાર્થની દશા અને અંતરના આઠ કર્મની દશા તેમને તો નિમિત્ત કરતા કહેવાય પરંતુ આત્માને તેમનો કરતા ન કહેવાય વસ્તુને ન કહેવાય સમજાય વસ્તુને કહેવાય વસ્તુ તન્મય રાગાથી થતા વસ્તુ ભિન્ન રહેતી નથી સમજાણું કઈ અરે શાંતિથી ધીરેથી જઈ સમજવા માંગે ને તો આ સીધી વાત છે પણ વાત એમ પોતાનો પક્ષ કરીને રાગ કરીને પોતે માન્યું એમ સિદ્ધ થવું જોઈએ એમ ન હોય શકે વસ્તુ કેમ છે એમ સિદ્ધ થવી નહીં કરતા છે નહીં કરતા છે અમે નિમિત્ત નો થાય નિમિત્ત નો થાય પણ સાંભળને નિમિત્ત કેદી નથી હવે નિમિત્ત પણ કોનું જેનું પરલક્ષી જ્ઞાન અને પરલક્ષી જોડાણ રાગનું છે તેને પરદ્રવ્યની પર્યાયના કાળમાં પરદ્રવ પર્યાય ઉપાદાનથી છે અને નિમિત્ત કરતા કહેવાય હું કર્યું છું તમે કર્યું હોય તો એક મેં થઈ જાત હે તો તમે એક થઈ જાત કર્યું નથી ને નિમિત્તપણે આરોપ આવે એનું નામ નિમિત્ત કરતા હું કાંઈ પણ સમજાણું કઈ આત્માને સંસાર અવસ્થામાં અજ્ઞાનથી જોઈએ તો પર્યાય થઈ ગયો માત્ર યોગ ઉપયોગ નો કરતા કહી શકાય ઉપાદગા એની વ્યાખ્યા કરી આત્માને સંસાર વિકારી દશાના કાળમાં એ પણ અજ્ઞાનના કાળમાં અજ્ઞાનથી માત્ર માત્ર રાગ અને જોગ નો કરતા કહી શકાય સમજાવવાના પૌભાઈ અહીં તાત્પર્ય આ પ્રમાણે જાણવું જો હવે નાખશો આ દ્રવ્ય દ્રષ્ટિથી તો કોઈ દ્રવ્ય અને કોઈ દ્રવ્ય નું કરતા નથી પહેલી વાત દ્રવ્ય વસ્તુથી અને દ્રવ્ય દ્રષ્ટિનો ધરનારની વસ્તુથી એમ બે લેવું ભાઈ દ્રવ્ય વસ્તુ અને દ્રવ્ય દ્રષ્ટિ પોતે દ્રવ્ય કરતા નથી દ્રવ્ય દ્રષ્ટિનો ધરનાર પણ કરતા નથી સમજાણું કઈ દ્રવ્ય દ્રષ્ટિથી તો કોઈ દ્રવ્ય અને દ્રવ્યનું કરતા નથી. વસ્તુ પોતે અને દ્રવ્યની દ્રષ્ટિ બંધ પોતે કોઈ દ્રવ્યની પર્યાયનું તન્મય પણ નહીં, નિમિત્ત પણ નહીં, સ્વીકાર વર્તમાન નિમિત્ત પણ રહું ને ઉપયોગ પણ નહીં. સમજાણું કઈ? પરંતુ પર્યાય દ્રષ્ટિથી જો કોઈ દ્રવ્યનો પર્યાય દ્રષ્ટિવંતનો પર્યાય, કોઈ દ્રવ્યનો પર્યાય કોઈ વખતે પણ સદાય નહીં, જ્યાં સુધી અજ્ઞાન પર્યાય છે ત્યારે કોઈ અનંતના પર્યાયને નિમિત્ત થાય છે, સદાય નહીં. પાછળ એ દ્રવ્યનો સ્વભાવ એવો સદાય અજ્ઞાનપણે રહેવું એવો એનો સ્વભાવ નથી. જોગ ને રાગનું થવું એવો એનો સ્વભાવ સ્વીકાર નથી. ક્ષણિકપણે પ્રણમેલો અજ્ઞાની છે. સમજાણું કઈ? અહીં તો કેટલા અભિમાન જાય, આ નહીં કર્યા અને નહીં કર્યા, એ બહારની વાત ના હો. સમજાણું? મારું ગાતા આવડે ને કંઠ સૌથી પર્યાય મેં કર્યું. એ જળ છે કે નહીં? કંઠની અવસ્થા ધ્વનિ ઉપર દ્રવી પર્યાય છે. મારા જ્ઞાનની વિશિક્ષણતાથી એવી ઢબ નીકળી. વસંત શું કહેવાય? વસંત તિલકા. વસંત માલતી તો ધાતુ કહેવાય. એક તો એમ બોલાઈ ગયું વસંત માલતી. હું વસંત માસી હતી ને ધાતુ વસંત તિલકા જેવું વસંત માલતી, પણ વસંત તિલકા દેશી છે, વસંત માલતી ધાતુ છે. સરસ સરસ હતા ને. હે દેશીમાં રજગુણોની પર્યાય તો સ્વતંત્ર તે કાળે પરમાણુએ કરી છે. આત્મા એનો ઉપાદાનપણે કરતા નથી, નિતદ્રવ્યપણે પણ કરતા નથી. પર્યાયમાં પણ જેની દ્રષ્ટિ પર્યાય ઉપર છે એવા પર્યાય દ્રષ્ટિ વાળો તેના જોગ ને રાગ નું તન્મયપણ નો કરતા હોવાથી તેની પર્યાય કાળે તેને નિમિત્ત કરતા જોગ ઉપયોગ ના કહેવાય. કે જે અનિત છે, જે કાયમ રહેનારા નથી. પર્યાય દ્રષ્ટિથી કોઈ દ્રવ્ય નો પર્યાય કોઈ વખતે અજ્ઞાન વખત માં સુધી કોઈ અન્ય દ્રવ્યના પર્યાય ને નિમિત્ત થાય છે. જ્ઞાન થતા ભાન થતા એ પરદ્રવ્યની પર્યાય ને નિમિત્તપણે પણ થતો નથી. સમજાણું કઈ? તેથી કોઈ દ્રવ્યનો પર્યાય કોઈ વખતે એટલે અજ્ઞાન છે ત્યાં સુધી કોઈ અંદ્રવ્યનો તે કાળ જે અંદ્રવ્યની પર્યાય અજ્ઞાન વખતે થઈ ત્યારે અજ્ઞાનીના રોગ ઉપયોગનો પર્યાયનો કરતા હોવાથી તેને નિમિત્ત કરતા કહેવાય. જાણું? તેથી આ અપેક્ષાએ એક દ્રવ્યના પરિણામ અદ્રવ્યના પરિણામના નિમિત્ત કરતા કહેવાય. બોલા પરિણામ પર્યાય દ્રષ્ટિવંતના એક દ્રવ્યના પરિણામ અને આ પરિણામ પણ વિકાર હો. હા, યોગ ઉપયોગ પાછા દ્રવ્યના પરિણામ એટલે શુદ્ધાદિ સંબંધિત પરિણામ એ નથી. એક દ્રવ્યના પરિણામ અનદ્રવ્યના પરિણામના નિમિત્ત કરતા કહેવાય છે. પરમાર્થે દ્રવ્ય પોતાના જ પરિણામનું કરતા છે. અજ્ઞાની પણ અજ્ઞાનપણે પોતાના જોગ રાગનો કરતા છે અને જ્ઞાની જ્ઞાન ભાવનો કરતા છે. પરનો કરતા તો કોઈ છે? અન્યના પરિણામનું ઇન્દ્રિય કરતા નથી. બહુ સરસ ગાથા. સમજાણું? હવે જ્ઞાની જ્ઞાનનો જ કરતા છે એમ કહેશું. એ વાત આપણે સિદ્ધ કરવા આપણે વાત કરી છે. યોગ ઉપયોગ એનો નથી. તેથી પરના કર્મ રજકણો બંધાય ને કર્મના એને નિમિત્તપણે પણ જ્ઞાની નથી. કોમર સાહેબ માં આવે તો જ્ઞાની આ માંડે ચોથા ગુણસાના આટલા કર્મ, પાંચમા આટલા, છઠ્ઠા ને આટલા. અહીં કહે છે કે એ એના ખ્યાલમાં આવે છે અને જ્ઞાન કરે છે. સમજાણું કઈ? આટલી સત્તા આટલો ઉદય આવે છે ને, આટલો ઉદય હોય આટલી સત્તામાં આટલી હોય ઉદયમાં આટલી આવે બાંધાય આટલી એ બધા પ્રકૃતિના પરિણામ તે કાળે ત્યાં થાય, તેને જ્ઞાની જાણવાનું કામ કરે છે. મારું માન્યું નથી, મને બંધન નથી, મને બંધન નથી, હું બંધાયેલો નથી, હું તો અબંધ સ્વરૂપ સિદ્ધાવ નાયક છું. એના સ્વના જ્ઞાન કરવામાં એ જયારે આમ આત્મું અહીં હોય આત્મું હોય એ હું એ જ્ઞાન કરે છે. જ્ઞાની એના જ્ઞાન નો કરતા છે, પણ બંધન ની પર્યાય નો કરતા, રાગ નો કરતા નથી. પડી પછી પર ને નિમિત્ત ખમો ને નિમિત્ત નો આ કરતા એ છે. પછી કોઈ કઈ થી કાઢે નથી, આઠ કર્મ તો અહીં બંધાય, આયુષ વાય ફલાણું બંધાય, દસ ને છ બંધાય, આયુષ ને વેદ ની સિવાય, સમજ્યા ને, આયુષ ને મૌ સિવાય એ બાંધે. એ સાંભળે એ તો નિમિત્ત ની જ્ઞાન કરે એવી અવસ્થા. ખરેખર જ્ઞાની ને તો બંધન છે જ નહીં, પહેચાણ બંધન નો ધ્વનિ જે લક્ષ માં આવે એનું એ જ્ઞાન કરે છે. જે પુગલ દવાણ પરિણામા હોંતી નાણાવરણ, આ જ્ઞાનાવરણ ન માંગ્યું છે. ન કરી તાણી આદા જો જાણ દી તો હવઈ નાની. જ્ઞાનાવરણી ના પરિણામ ને આત્મા કરતો જ નથી. ઉલપણે આવે કે દસ માં ઊંડા ના સુધી સકર્મ જ્ઞાની બાંધે, સાઈ સંકેતી બાંધે, સાઈ અપેક્ષાના જ્ઞાન ના કથન છે, વ્યવહારના કથનો નિમિત્ત નું જ્ઞાન કરાવે છે. આ નિશ્ચય નું કથન સ્વપર પ્રકાશ ની પ્રસિદ્ધિ કરે છે. સમજાણું કાય આત્મખ્યાતિ પ્રસિદ્ધ કરે છે. નાણાવરણા, નાણાવરણા છે ને, નાણાવરણા ની બહુવચન થી જ્ઞાનાવરણા ની શુદ્ધિ છે. એટલે કહ્યું જ્ઞાનાવરણ આદિક જે ઉદગળ તણા પરિણામ છે, કરતો નો આત્મા તે મને જે જાણતો તે જ્ઞાન છે. જેવી રીતે દહી દૂધ કે જેવો ગોરસ વડે વ્યાપ્ત થઈને વેપાઈને ઉપસતા ગોરસના ખાતા મીઠા પરિણામ છે, વ્યાપ્ત છે ને, પર્યાય છે. તો ગોરસ ની દૂધ દહી રૂપ પર્યાય છે. ગોરસ છે એ સામાન દ્રવ કહેવામાં આવ્યું, અને એની દહી દૂધ કે જેવો ગોરસ વડે વ્યાપ્ત થયેલી છે. ગોરસ વડે દહી ને દૂધ ની પર્યાય છે, દહી દૂધ ની પર્યાય ગોરસ વડે થઈ છે. બીજા છાશ નાખી સાચે મઠા, એનાથી દહી દૂધ ની પર્યાય થઈ છે એમ છે જ નહીં. ભગવાન ફરીથી જેવી રીતે દહીં કે દૂધ કે જેવો ગોરસ વડી વ્યાપ્ત થઈને, ગોરસ વડી વેપાઈને, ગોરસ વડી થઈને ઉપજતા, ગોરસ વડે થઈને ઉપજતા, જો ઉત્પાદ થયો ને ગોરસમાં દહીં દૂધની પર્યાયનો ઉત્પાદ થયો. ગોરસ વડે જોડે ગોરસ નો ધોનાર છે કે એના વડે નથી પર્યાય થઈ. સમજાણું થાય, દાખલો જ આપો. એવા ખાતા મીઠા પરિણામ છે કે જે ગોરસ વડી થયા છે. ગોરસ વડી ગાયના રસ વડી, ગાયના રસ વડી એ ખાતા મીઠા પરિણામ ઉપજ્યા છે. સમજાણું, તેમને ગોરસ નો તટસ્થ જોનાર, જો તટસ્થ જોનાર, બીજો એમ કે મેં કર્યું, મેં કર્યું તો મૂંઝ છે ત્યાં ક્યાં છે, તટસ્થ જે તટસ્થ અનુભવ છે નથી જોનાર. પુરુષ કરતો નથી, એને કરતો ને ખાતા મીઠા પરિણામ કરતો નથી. જાણો ઘરે જેને દૂધ હોય ગોરસ ગોરસ અદમણ દૂધ ને એ અદમણ દૂધમાં પછી છાશ ખોલી નાખે, પછી બાઈ બે જોડી અદમણ દૂધ મોટો આવો અદમણ સમજ અદમણ બે માથે ઊન ઊન હોય ને થોડી વાર બે હજાર ચોકલા કરે માછી ન પડે ને જોવે એવું છે હો અત્યારે આ માછી ન પડે ઉગાડું રાખે, ઉગાડું ઉગાડું રાખે અને માછી ન પડે એમને તો ઊંડે રાખે બગડી જાય, એટલે થોડું ઊંડું દૂધ હોય એમાં નાખીને સાચ અને પછી જોવે થોડી વાર બે ગુરસ નો તટસ જોનાર ઓલી વરાળ જ્યાં સુધી નીકળે ને ત્યાં જોયા કરે જેને કઈ પરિણામ કેમ થાય છે એ કઈ ભેંસ રાખી હતી કરતા નહી હોય છે એનો આરોપ આવતો એને ભેંસ ના ઘી હતું નથી આવતા એમ આરોપ આવતો કોઈ કેમ કે આ કે છે જુનાર પુરુષ કરતો નથી દેખો આ દૂધ દહીં ની પર્યાય ગોરસ માંથી થવા માંડે છે થાય છે એને જુનાર પુરુષ કરતો પરમાત્મા પરમે છે ત્યાં જાય છે ને એને કરે છે કેવી રીતે હવે દાખલાનો સિદ્ધાંત જ્ઞાનાવરણાત્યાદી જીવો ખરેખર પુદ્ર દ્રવડી એ આઠ કર્મ ના પરિણામ જ્ઞાનાવરણ આદિ પછી લીધા બધા ઇત્યાદિ જેવો ખરેખર પુદ્ર દ્રવડી વ્યાપ થઈને પરમાણુ થી પથરીને પર્યાય વળી ઉપસતા એ પુદ્ર દ્રવ ના પર્યાય થી ઉપસતા જ્ઞાનાવરણ કર્મ છે, આત્મા એ ઉપજાવતા એમ છે નહીં એની પર્યાય છે. અહીં તો એ પર્યાયમાં રાગ છે નિમિત્ત છે એમ નથી લેવું, અહીં તો રાગ અને તેની પર્યાય એને જ્ઞાની બે ને જાણનાર છે. સમજાય છે કાંઈ રાગ અને જ્ઞાનાવરની પર્યાય બે ને જ્ઞાની સ્વચૈતનમાં પ્રકાશ પ્રણે પ્રવૃત્તિ પ્રણતિ હોવાથી એને જાણે છે. જો આ ખૂબી ક્યાં ગોમટસારના લખાણ કઈ અપેક્ષાના આ કઈ અપેક્ષાના ન સમજાય એ આમાં આને આમ કર્યું આને આમ કર્યું વેદાંતના ધાળામાં ઢાળ્યું હું એક જણ એમ કહેતો સમજતા અરે વેદાંતના ક્યાં વેદાંતમાં વાતો જ ક્યાં હતી આવી વાત. આ તો ભગવાન આત્મા અનંત આત્માઓ અનંત રત્નોથી પરમાણુ દ્રવ સિદ્ધ કરે છે. એ વખતે કર્મની પર્યાય પણ એ પરમાણુ પ્રણમે છે, આત્મા પ્રણમે છે ને પ્રણમાવે છે ને જોનારો તટસ્થ દૂધ નહીં પણ એ પ્રણમાવે છે પરમાણુ ને પરમાણુ એ રૂપે પ્રણમે છે. જાણો ખાટા મીઠા પરિણામ પડે તો પરમાણુ પ્રણમે છે, જોનારો પ્રણમે છે, જોનારો પ્રણમાવે છે, જોનારો પ્રણમે પણ જોનારો પ્રણમાવે છે. હે દ્રવની ક્રિયાનો પ્રણમન છે. આ રીતે જ્ઞાન ઇત્યાદિ જેવો ખરેખર પુદ્ગલ દ્રવડી વ્યાપ થઈને પરમાણુ અવસ્થા વળી થઈને ઉપસતા થઈને ઉપસતા પર્યાય ઉદ્ગળ દ્રવ્યના પરિણામ છે. આઠ કર્મની અવસ્થા ઉદ્ગળ દ્રવ્યની દશા છે, જળની પર્યાય છે, તેમને જ્ઞાની કરતો નથી. એ જળની પર્યાયને સમ્યક દ્રષ્ટિ જ્ઞાની કરતો નથી. સમજાણું કાંઈ એ જ્ઞાની સમ્યક દ્રષ્ટિ અજ્ઞાની કરતો નથી પણ નિમિત્તપણે કરતા એને કે કહેવાયી વાત યોગ ઉપયોગ નો કરતા હોવાથી ઉપાદગા એના કર્મના ઉપાદગા છે નિમિત્ત કરતા પણ એમ કહેવામાં આવે. હે યોગ અનિત્ય અનિત હે ને એ તો પ્રશ્ન ક્યાં છે. રાગ ને યોગ જ અનિત્ય એક સમયની પર્યાય છે, વિકારી એક સમયની પર્યાય છે. એ નવા કર્મ બંધાવવાના પરિણામ તો એના છે, નિમિત્ત કરતા કહેવામાં જ્ઞાની નિમિત્ત કરતા છે નહીં એ વાત વિશે સાબ છે.